રાવણ સા કરી એટલે કે મંદોદરી ની વાત સાંભળીને આખા દુનિયાનો જાણેલો પંકાયેલો એવો ભયંકર અહંકારી મોટો અહંકારી આખો આખી દુનિયા જાણે જાણે જેને જાણે કે આ અહંકારી માણસ બિહસા અને જગતનો મહાન અભિમાની એના જેવો બીજો કોઈ અભિમાની થયો નથી એમ કહેવાનો તર્ક કર્યો. જગતનો મોટામાં મોટો અહંકારી મહા અભિમાની કેમ કે વધારે વધારે ઊંઘવા વાળો તો કોણ? કુંભકર્ણ. અને ભયંકર અહંકારી એટલે કોણ? રાવ. આ એની છાપ પડી છે હંમેશને માટે કે અભિમાની કે રાવણ જેવો ઊંઘે છે કુંભકર્ણ ની માટે. એટલે જેમ કુંભકર્ણ ઊંઘ માટે પ્રખ્યાત છે એમ રાવણ અભિમાન ને માટે. એટલે એ પોતાની પત્ની મંદોદરી ની વાત સાંભળીને આખી દુનિયાનો અહંકારી એવો રાવણ અટ્ટહાસ કરવા માંડ્યો. અને જયારે પોતે નિર્જ્ઞ હોય પોતે જ બધો જ પંડિત છે એમ માની લઈને બોલવા માંડ્યું કે આખા જગતની અંદર આ સ્ત્રી છે ને એ અત્યંત ભીરું હોય છે, સભય, જેનો સ્વભાવ જ ભયભીત હોય, બીકણ હોય. અને નારી કર સાચે જ નારી ને સ્ત્રીનો સ્વભાવ બીકણ અને ધીરુ હોય છે. મન હાવ નબળું હોય, મન અતિકાતા. અને જયારે મંગલ ઉત્સવ થતો હોય ને ત્યારે એની અંદર શંકા કુશંકાઓ અને અવળા વિચારો કર્યા કરે, આમ થશે તો, આ પ્રમાણે થશે તો, શું થશે, કેમ નું થશે. એટલે મંગલ ની અંદર અમંગલ વિચારે, ભય તો રહે જ કે સફળ થઈશું કે નિષ્ફળ થઈશું, આટલો મોટો અવસર લઈને બેઠા છે, શું થશે, હા હા શું થશે, કેમ નું થશે. બરાબર છે, દરેક ને થાય. પણ અહીંયા આગળ રાવણ સ્ત્રીને માટેની જે એક એની સાહસિકતા છે, સ્ત્રી સાહસિકતા, એનું દર્શન કરતા નીતિમાં કહ્યું છે કે સ્ત્રી ધીરુ હોય અને એનામાં શક્તિ પણ ઓછી, બળ પણ ઓછું હોય અને મન અત્યંત કાચું નબળા મનના હોય. તો આમ મંગલમહુ ભય સારા પ્રસંગની અંદર પણ ભીખ રાખે, મન અતિ કાચું અત્યંત નબળું મન હોય સ્ત્રી. અરે સાંભળ, આ વાનરોની સેના આવશે ને તો આપણા રાક્ષસો બિચારા કેટલાય વખત થી ભૂખ્યા છે, પેટ ભરીને ખાવાનું મળ્યું નથી, એટલા માટે કે બિચારા કહી દીધું. જી બિચારે આપણે ત્યાં બિચારા બાપડા થઈને ભૂખે મરતા જીવી રહ્યા. બિચારે બિચારા અને ભૂખ્યા મરે છે. વાનર સેના લઈને આવશે રામ તો આ બધા ધરે છે ને પેટ ભરીને ખાશે, પુષ્કરા બીજા સુધી. અને સાંભળ, જેના ત્રાસ થી ચૌદ લોક આમ થર 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 ધ્રુજે છે તે હું છું. અને એની પત્ની થઈને તું આવી નીકળ, મારાથી તો ચૌદ લોક છે, સ્વર્ગની અંદર ઇન્દ્ર પણ ધ્રુજે, કુબેર પાતાળની અંદર પણ લોકપાલો ધ્રુજે, અને મારા નામથી અને મારી પત્ની તું આવી દીકણ ભીરું ક્યાંથી નીકળી? એટલે આ તો કહ્યું, આ હાસ્યાસ્પદ છે. હું આટલો શક્તિશાળી ને સમર્થ છું ને તું દીકણ, એ તો હાસ્યાસ્પદ લાગે, એક મશ્કરી લાગે. એટલે અર્થ કહી એમ કહીને મંદોદરી સાથે એક પ્રેમ પતિ પત્નીના દાંપત્યના સ્વભાવે રાવણે એની બીક દૂર કરવા માટે તરત જ પોતાની છાતી પર ચાંપલી. અસ કહી બિહસી તાહી આમ કઈ એનું એનું અપમાન કરવા મશ્કરી કરવા નથી વીરુ. તે કહ્યું તારા સ્વભાવ પ્રમાણે તે મને વાત કરી અને હું મારા સ્વભાવ પ્રમાણે હું વીર છું. મારી રીતે હું વિચારું છું, તારી રીતે તું વિચારું છું, પણ આમાં કઈ તારે દીક રાખવા જેવી છે જ નહીં. તું શું કરવા વીર છું? હું બેઠો છું ને, તું જરા દીક રાખીશ નહીં, હું બધું સંભાળી લઈશ. એમ કહી અસ કહી તાહી ખૂબ પ્રેમથી હસીને આનંદ પૂર્વક પોતાની છાતી સરખી કાપી. બસ આમ કહીને હવે આ તો છેલ્લો જ પ્રસંગ હતો, હવે આગળ તો ફરી આવી રીતે મળવાનું નથી. એટલે અર્થ કહી ચાલે સભા મમતા ભયંકર અહંકાર ઘમંડ અને મમતા એટલો બધો કે વાત ના પૂછો અને એ ઘમંડ ના મમતા ની સાથે સભા તરફ આગળ વધે. મંદોદરી ને પોતાના મહેલ માં કક્ષમાં એકલો મૂક્યું અને રાવણ રાજસભાની અંદર ગયો. આમ મંદોદરી એકલા પડ્યા પછીથી હૃદયની અંદર ભયંકર ચિંતા અને ખળભળા, એટલું બધું કે હવે આ થશે શું. પરિસ્થિતિ સામે મંદોદરીને સ્પષ્ટ દેખાઈ રહી છે હવે કઈ કોઈ બચી શકવાનું નથી અને આને કોઈ સમજાવી શકવાનું, કોઈ ખાડી રોકી શકવાનું નથી. વિધાતા મારા પતિ ઉપર મારા કંઠ ઉપર મારા પતિ ઉપર વિધાતા હવે વામ વાંકો થયો છે, હવે તે બચી શકવાનું નથી. જ્યાં વિધાતા વાંકો થાય ધૂરી મેરુ સમ જનક જમણ તાહી દ્યાલ સમ ધામ, એને બાપ હોય તે જમ જેવો દેખાય અને ધૂર નો ડગલો મોટો પાળ જેવો દેખાય અને માત્ર દોરડા પડ્યા હોય અંદર સાપ દેખાય જેને વિધાતા વાંકો થયો હોય. અહીંયા આગળ હવે નિશ્ચિત થઈ ગઈ મંદોદરીના મનની અંદર કે હવે આનો કાળ નિશ્ચિત છે, હવે આનો વિધાતા એ લખેલા લેખ પ્રમાણે હવે એ અહીંયા આગળ એનું પૂર્ણાહુતિ થવાની છે. બીજી બામ વિપરીતા સભામાં જઈને બેઠો અને ત્યાં સામે સમાચાર આવ્યા મહારાજ જે આપણો શત્રુ છે શત્રુ સેના દરિયાના સામે કિનારે આવીને પડાવ નાખી ચૂકી છે. પછી રાવણ સભાની અંદર પૂછવા માંડ્યો ભાઈ બોલો બધા સચિવો મંત્રીઓ મહામંત્રીઓ વડાપ્રધાન જેને કહેવાય બધા બોલો શું કરવાનું, હવે કેમ કરીશું? દુશ્મન તો છે સામે કિનારે આવી પહોંચ્યો છે, બુજે બધા કહો, દરેક પોતપોતાનું મંતવ્ય રજૂ કરે, કેવી રીતે લડવું, કેમ યુદ્ધ કરવું, કેમ એની સાથે કરવું. જે કોઈ રણનીતિ હોય એ રણનીતિ મંત્રીઓની સાથે બેસીને રાવણ રાજસભાની અંદર નક્કી કરી રહ્યો. અને જ્યાં રાવણે આમ પૂછ્યું મંત્રીઓને એટલે તરત જ બધા જ આમ સાહજિક હાસ્ય વેરી દીધું કે આ શું તમે આ બોલો છો, મસ્ત કરી દેવ, આ તો તમે નથી છો. વિચાર કરો દેવો અને રાક્ષસો અને સ્વર્ગ પાતાળ અને બધું જ જીતી લીધું આખી આખું જગત, ત્યારે આપણને કઈ ચિંતા નહોતી થઈ, આપણને કઈ હરકત આવી નથી. અને તે વખત કોઈ આપણને સહેજે શ્રમ નહોતો પડ્યો, આમ ચપટી વગાડી ને કેટલી વાર લાગે, વગર શ્રમે આપણે આઝાદી મેળવી લીધી. કોઈ એમ રાવણને એના મંત્રીઓ કહે છે કે આપણે પણ આટલું બધું મેળવ્યું છે, કઈ આપણે પ્રયત્ન કરવો પડે, કઈ થાક લાગ્યો છે, કઈ આઝાદી લેતા કઈ જાદુ શીખવવું પડ્યું છે. તો જે દશા રાવણની થઈ હતી આપણી આઝાદી નહીં થવાની, વગર શ્રમે વગર મહેનતે મેળવેલું છે. એમ રાવણ કહે છે કે રાવણના મંત્રીઓ કહે છે આપણને બધું મળી ગયું ને, કશું મહેનત કરવી પડી નથી. તો એની જે દશા થાય અને વગર મહેનતનું મળે એની એની દશા કઈ હોય આજે જોઈએ છે. નૂતા વાળા મળી ગયા, વાળા ચીભડા કરતી હોય ત્યારે વાત જાસુ રાજ પ્રિય પ્રજા દુખાડી તો દૂર હોય. તે વખતે કઈ શ્રમ પડ્યો નથી, થાક લાગ્યો નથી, તો અત્યારે આ તો વાંદરા આવે છે અને રામ છે તે મનુષ્ય છે, નર અને વાનર બે છે, એ તો મેં વરદાન માંગી લીધું છે, કોઈનાથી ના મળ્યું, નર બાનર કહી લેખે માં એમ કહી દીધું જયારે વરદાન માંગ્યું તારે, અને અહીંયા ગાડી ફરી પાછું કહ્યું એની જ વાત, બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું તું તારે કહ્યું તું આનાથી ના મળું, આનાથી ના મળું, આની દેવથી ના મળું, રાક્ષસથી ના મળું, પણ કહ્યું કે વાંદરા હે તો હવે શું શું કરીએ કોના હતા, અને મનુષ્ય તો મારા હાથમાં છે, તો એમ મનુષ્ય અને વાનરો તો એને ગણતરીમાં લીધા જ નહોતા, તો મને એ શું કરી શકવાના છે, એટલે અહીંયા આગળ મંત્રીઓ પણ કહ્યું આપને તો વરદાન મળેલું છે, તમારે તો બીક રાખવાનું નથી કોઈનાથી, અને જે સામાન્ય માણસો છે એ તમારો સામનો કરી શકવાના નથી, એટલે બીક રાખવાની કશી જ જરૂર નથી. હનુમાનજીના કૃત્યથી આખી લંકા બીજી તો ગઈ છે, રાવણ પોતે પણ અંદરથી ભયભીત છે, પણ સચિવો છે ને એ હંમેશા કેવા હોય, ના ના ચાપલુસી કરવા, ચાપલુસી કરવા, રાજાને ગમે એ જ વાત બોલવાની, સાચી વાત કહેવાની, હાજી હા કેના ઓર ગામ બીચનું રહેણા, જાત ની પૂછે જાત તો ગાંવ મે કેસે રહેણા કે દીધું રહેણા, હાજી હાજી કેમ કામ બીચ રહેણા, બસ તો રાજાની પાસે રહેવું હોય તો એની ગમે એટલી નુકસાનવાળી વાત હોય, એને એનું અહિત થવાની વાત હોય, પણ એને ના ગમતી હોય એ વાત કરવાની. તો અહીંયા આગળ સચિવો બધા ચાપલુસી કરવા વાળા, રાવણ કહે તમે આવડા મોટા ના તો બધું જીતી લીધું, ના ને વાંદરા ને માણસ એસી વરસાદમાં છે, કઈ ગણતરીમાં. આમ સચિવ અવળું બોલે, જુઠ્ઠું બોલે, બધા સચિવોએ ખોટી સલાહ આપી, અને ખોટી સલાહ આપે છે એટલે તુલસીદાસજીએ કહ્યું એ સનાતન સત્ય એ દ્રઢ વસ્તુ બતાવી, સાંભળી લો કે આ ત્રણ માણસો સચિવ વૈદ અને ગુરુ ત્રણેય જણા જો ભયના માર્યા સ્વાર્થી બનીને જો કઈ કોઈ પણ ખોટી સલાહ આપે તો સચિવ જો ખોટી સલાહ આપે તો રાજના, ગુરુ કે દક્ષિણા ઓછી મળશે કાલે આવે આવશે નહીં અને સેવા કરશે નહીં, અને એમ મને પોતાના સ્વાર્થે જ જુઠ્ઠું કે, અને એ રીતે વૈદ વૈદને પૈસા જોઈએ એના તમે રોજ ખાટલો છોડશો જ નહીં, બીજો દર્દી ના આવે ત્યાં સુધી મારા ખાટલાના પૈસા કેવી રીતે થયું, એટલે એને દેહાડી રાખે ખોટી રીતે, અને છેક છેલ્લે મરવાનું હોય તો કહે છે કે એને બાયપાસ સર્જરી કરી લો, જે 4 લાખ મળી ગયો એક ચાન્સ લઈ ગયો, અરે ભાઈ મરવાનું છે. આમ વૈદ્ય પણ ખોટું બોલે કેમ, લોભને માટે, સચિવ પણ લોભને માટે અને ગુરુ પણ જો લોભને માટે બોલે તો બીક ના માર્યા, જો આ ત્રણ સચિવ વૈદ્ય અને ગુરુ ભયભીત થઈને જો જુઠ્ઠું બોલે આ પ્રમાણે બોલે તો રાજનો નાશ થાય, એ રાજ ટકે નહીં. આ બધા સચિવો ચાપલુસી જ કરે છે, ભય ના માર્યા, રાવણને જો કહીશું કે આ ખોટું છે તો સામે તડુકશે ને મારશે ને તલવારથી, આપણું તો આ મારી નાખે આપણને, કારણ કે આ યુદ્ધ નથી કરવું એમ જો કોઈ પણ રાવણને કહે તો તરત પેલાને મોતની સજા થઈ જાય, મરવા કોણ તૈયાર હોય, એટલે સચિવો પણ ભયના માર્યા રાવણની બીકથી સાચું બોલ્યા નહીં, એટલે રાવણના રાજનો નાશ થયો. ધર્મ એ રીતે જો ગુરુ ધર્મગુરુ જૂઠું બોલે સ્વાર્થને માર્યા તો ધર્મનો નાશ થાય, અને જો ડોક્ટર કે વૈદ્ય ખોટું બોલે તો દર્દીનો નાશ થાય, આમ સપાટામાં જો આમ ચપટી વગાડતામાં એનો નાશ થઈ જાય, ધર્મનો રાજનો અને